रसम भवभीति भेदनम सुख संपत् करुणा निकेतनम रतदान तप क्रियाफलम सहजानंद गुरु भजे सदा परिणिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंद नमः तम सुकांतव्रतम कांतम तुम कांतम सरोदोगतम तुम गते द्वेगत इव तुम तुम अंदे पति हे धर्मपुत्र हरिकृष्ण कृपप्रियाद्य नारायण गुरु ज्ञानी प्रभु निलसुतेष्ट हरि जन्म कृष्ण व्यवतारिण बोलो स्वामी नारायण भगवान की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री हरि कृष्ण महाराज की जय श्री नर नारायण देव की श्री गोपीनाथ जी महाराज की जय श्री राधा रमण देव की जय श्री मदन मोहन जी महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री रामचंद्र भगवान कष्टभंजन देव की जय विघ्न विनायक देव की जय सिद्धेश्वर महादेव की संवत 1874 ना माक्षरवदी एकम ने पड़वा ने दिवसे रात्रि ना समय श्रीजी महाराज गरडा मध्ये दादा खाचर ना दरबार में श्री वासुदेव नारायण ना मंदिर ने समीप लीमड़ा ना वृक्षनी हेठे ओटा उपर डोलियो ढलावीने बिराजमान हता अने रातो सुरवाड़ पहेर्यो हतो अने राती डगील पहेरी हती अने माथे सोनेरी शेलू बांध्यु हतु अने कटीने विषे सोनेरी शेलू बांध्यु हतु अने कंठने विषे मोतीनी माळाओ पहेरी हती અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ભલભક્તો, આ મહિમાની સાથે આ વાત આપણે જો સમજીએ કે દરેક વચનામૃતની અંદર પૂર્વ ભાગની અંદર આ વચનામૃત ક્યારે લખાણું, ક્યારે બોલાણું, મહારાજે તે વખતે શું વસ્ત્ર ધારણ કર્યા હતા, મહારાજ ક્યાં બિરાજમાન હતા, મહારાજની સન્મુખ કોણ બિરાજમાન હતું, આનું વર્ણન આવે છે. અને આ બહુ સહેતુ વર્ણન કરવામાં આવ્યું છે. ખાલી આનો હેતુ સમય અને તારીખની નોંધ કરવા માટેનો નથી, પરંતુ આપણા મનની વૃત્તિ, કારણ કે મનનો સ્વભાવ ચંચળ છે, ક્યાંક વિષયમાં ભટકતો હોય, ક્યાંક આપણા વ્યવહારની અંદર ભટકતો હોય, ક્યાંક બીજા જવાબદારીઓની અંદર ભટકતો હોય, તો જીવાત્મા એ મનને ત્યાંથી ખેંચે પાછું અને ભગવાનના સ્વરૂપની અંદર સ્થિત કરે અને આ પ્રસંગનું ચિંતવન કરે, જે વર્ણન કર્યું છે એનું ચિંતવન કરે કે આવું મહારાજ સભા ભરીને દરબારગઢની અંદર વાસુદેવ નારાયણના જે ઓરડો કહેવાય છે, જે વાસુદેવ નારાયણનું મંદિર કહેવાય છે દરબારગઢની અંદર, એના એ ઓરડાની સમીપ મહારાજ ડોલ્યો ઢાળીને બિરાજમાન છે. રાતું સુરવાળ ધારણ કર્યો છે મહારાજે, રાતે કલરની ડગલી, રાતું એટલે રેડિશ કલરની ડગલી ધારણ કરી છે અને માથેરી સોનેરી મોળિયું બાંધ્યું છે અને કટીને વિશે પણ સોનેરી શેલું બાંધ્યું છે અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી છે અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા છે અને પોતાના મુખારવી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠો. આપણું મન આપણે ગઢપુરના દરબારગઢમાં મહારાજના સાનિધ્યમાં લઈ જઈએ. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? ભલે ભક્તો, મેં પહેલા વાત કરી એમ કે આ વચનામૃતનો હેતુ ભગવાનનો મહિમા સમજાવવાનો છે. પછી એ મહિમા સુધી પહોંચાડવા માટે સંસારિક જે ક્રમ, ઘટનાક્રમ, જે આ પૃથ્વીની સૃષ્ટિની જે રચના વગેરે, જે એની અંદર આપણે રોજ અનુભવતા, રોજ જોતા, રોજ ક્રિયામાં આવતા, વિચારમાં આવતા એવા અનેક વિષયોને એની અંદર આવરવામાં આવ્યા છે. એટલે પ્રશ્ન સમજી, પ્રશ્નના ઉત્તરને સમજી અને પછી એનો સાર નીકળે તો તમને યથાર્થ સાર સમજાય. ખાલી સૃષ્ટિની આ જિયોગ્રાફીનો ક્લાસ નથી, આ સત્સંગનો ક્લાસ છે. એટલે આ બાયોલોજીનો ક્લાસ નથી, આ સત્સંગનો ક્લાસ છે. એટલે કોઈ એક વિષય ઉપર જ નિર્ધારિત કરીને મનને એક નેરો નથી કરવું આપણે. નેરોની આની વાઇડનેસને સમજી, આની વિશાળતાને સમજી અને ભગવાન સુધી જીવાત્માને પહોંચવું છે, આ લક્ષ્યમાં રાખી અને આ પ્રશ્નને આપણે સમજવો પડશે, એના ઉત્તરને સમજવો પડશે, તો આપણે આ વચનામૃત સાર્થક રીતે સમજી આપણે કહી શકાશે. પહેલા પ્રશ્ન સમજીએ, દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક? પ્રશ્ન એવો કર્યો નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે કે દેહ, દેહ એટલે શરીર, લગચોરાશી યોનિની અંદર દરેક જીવાત્માને શરીર ધારણ કરવું પડે છે અને એવા અનેક શરીરો, એટલે મારું શરીર, તમારું શરીર, આમનું શરીર, એમનું શરીર, અમનું શરીર, આ બધા દેહ દેહ કહેવાય, એટલે અલગ અલગ શરીરો છે. આ દરેક શરીરની અંદર જીવ
એ એક રૂપે છે કે અનેક રૂપે છે? પહેલો પ્રશ્ન. દેહ દેહ ને પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો કહેશો કહેશો તો વડ પીપર આદિ જે વૃક્ષ તેની ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે ત્યારે એવું ને તેવું વૃક્ષ થાય છે, તે એક જ જીવ બે પ્રકારે થયા કે બીજો જીવ પ્રવેશ કર્યો? પ્રશ્ન બહુ સહજ પૂછ્યો છે. આપણે જોઈએ કે કોઈ એક શરીરનું અંગ કાપ્યું એટલે વૃક્ષનું ડાળ કાપી અને એને બીજે ઠેકાણે વાવ્યું, ત્યાં એવું ને એવું વૃક્ષ ઊભું થયું. એટલે પ્રશ્ન એ કર્યો કે આ જે જીવ હતો, પ્રશ્ન એવો કર્યો આમાં જે જીવ હતો, મૂળ જે ડાળમાં જેમાંથી વૃક્ષમાં જેમાંથી ડાળ કપાણી એમાં જે જીવ હતો, એ જ જીવ ત્યાં પણ પ્રવેશ કર્યો કે ત્યાં બીજા જીવે પ્રવેશ કર્યો? શરીર બે થયા, એક વૃક્ષમાંથી ડાળી કાપી એનું પણ વૃક્ષ થયું, એક શરીર થયું, અને એક વૃક્ષ જે મૂળ હતું, આ બે શરીર થયા. તો બે શરીરની અંદર જીવ જે છે એનું સ્વરૂપ જીવે બે સ્વરૂપ લીધા કે બીજા જીવે પ્રવેશ કર્યો? પ્રશ્ન આવો કર્યો છે. અને જો કહેશો તે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કેમ કપાણો કેમ? એટલે જો એમ કહીએ આપણે કે આમાંથી જેમ ડાળખી કપાણી ત્યારે જોડે જીવ પણ કપાણો, અને જીવ કપાઈ અને બીજા શરીરની અંદર એ જીવ સાથે શરીરની ઉત્પત્તિ થઈ અને શરીર બન્યું, તો મહારાજ એમ કે છે, પ્રશ્ન એવો કર્યો કે જીવનું સ્વરૂપ જે કીધું, જે સ્વરૂપ શાસ્ત્રોએ બતાવ્યું છે એને તો અખંડ કીધું છે ને અચ્યુત કીધું છે. નૈનમ છંદતિ શિસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, જે ગીતાની અંદર ભગવાન કૃષ્ણે કીધું કે જીવનું સ્વરૂપ કેવું છે, એ કાપ્યો કપાડતો નથી, પાળ્યો બળાતો નથી, માર્યો મળતો નથી, એવું જે અખંડ અને અચ્યુત એવું જે જીવનું સ્વરૂપ, એ કેમનું કપાણો કેમ બીજા શરીરમાં તો ક્યાંથી આવ્યું? અને માત્ર જો ડાળી કપાણી હોય એમાં જીવ ન ગયો હોય તો એ જીવ્યું કેમ? તો એ શરીર જીવ્યું કેમ? કારણ કે જીવ તો આમાં હતો, આની અંદરથી તમે ડાળી કાપી એટલે એ નિર્જીવ અંગ થઈ ગયું, એ નિર્જીવ અંગ જ્યારે બીજી જગ્યાએ સ્તપાણું ત્યારે એમાં એ જીવ ક્યાંથી પ્રગટ્યું, એ કેમ ખીલ્યું, એ કેમ જીવ્યું, એવો પ્રશ્ન અહીંયા આગળ કરેલો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લો એનો ઉત્તર કરીએ. જે શ્રી કૃષ્ણ ભગવાન છે, જો અહીંથી શરૂઆત ક્યાંથી કરી ઉત્તરની, પ્રશ્ન શું હતો પહેલા સમજાવો. જો વચનામૃત ગ્રંથ પ્રશ્નોત્તરીનો છે, સમજ્યા, એટલે આમાં તમારું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે, ને તમને ઊંઘ આવશે ને મને આવશે, એટલે આમાં ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. ન સમજાય તો સમજવા માટેનો પ્રયત્ન આપણે કરશું, પણ થોડુંક અહીંયા આગળ કેન્દ્રિત કરીને. પ્રશ્ન એવો હતો કે શરીરની અંદર જીવ એકપણે રહેલો છે કે અનેકપણે રહેલો છે, અને એક ડાળીમાંથી એક વૃક્ષમાંથી ડાળી કાપીને બીજે જો રોપવામાં આવે ત્યાં શરીર ઉત્પન્ન થાય છે, તો એની અંદર આ જીવનું જ અંશ છે કે ત્યાં નવો જીવ પ્રવેશ કરે છે? હવે આ પ્રશ્ન પ્રકૃતિને લગતો છે, પ્રશ્ન ભગવાનની સૃષ્ટિની પ્રકૃતિને લગતો છે. હવે આનો સીધો ઉત્તર કરવો હોત તો ભગવાને કીધું હોત કે આ જીવ એક છે કે બે છે, એવો ઉત્તર કર્યો હોત. પણ મહારાજે ઉત્તર શું કર્યો, ક્યાંથી શરૂઆત કરી? મહારાજે શરૂઆત કરી શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેની પ્રકૃતિ અને પુરુષ એ બે શક્તિ છે. મહારાજ મૂળમાં ગયા. આપણે આ લક્ષ્ય ક્યાં છે વચનામૃતનું આપણે લઈ જવાનું? ભગવાન સુધી. આ તમે જે પણ સૃષ્ટિની તમે રચના જુઓ છો એનું મૂળ ક્યાં છે? તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એનું મૂળ છે. એનો મહિમા સમજવો છે, એની રચનાનો મહિમા સમજવો છે. એનો રચના સમજવી છે પણ આનો મહિમા છોડીને સમજવી નથી. એટલે મહારાજનો ઉત્તર અહીંથી શરૂ થયો એ શ્રી કૃષ્ણ ભગવાન છે. સમજાય છે ને? આ કેન્દ્ર આ લક્ષ્યને તો રાખવું જ પડશે કાયમ. ભગવાન સુધી જવા માટેનો જ આ માર્ગ છે એમ માનીને આપણે કરશું તો આનો યથાર્થ અર્થ સમજાશે, તો વચનામૃતનો છેડો ભગવાનને પહોંચશે. શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિ છે. તે જગત ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ છે. જગતની ઉત્પત્તિ સ્થિતિનું કારણ પ્રકૃતિ અને પુરુષને બતાવ્યા, પણ એ શક્તિ કોની છે? ભગવાનની. એટલે કોણ કારણ થયું? ભગવાન કારણ થયા. તે પુરુષ પ્રકૃતિ રૂપે જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધરતા હતા. અહીંયા શબ્દ લખ્યો પોતે. આ શબ્દ જો બધા આ શબ્દ આ બધા જયારે પોતે વાંચો ને ત્યારે પણ આ બધા શબ્દોનો અર્થ છે મહિમા. આમાં એક પણ શબ્દ નિરર્થક નથી. દરેક અર્થ શબ્દનો અર્થ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે એને મૂકવામાં આવ્યો છે, અને એનો ઉપયોગ પણ એ જ આખું ચિત્ર આપણને સ્પષ્ટ કરે છે. એટલે કોઈ બાદ બાકી કરવાનો વિચાર કરવો નહીં. જે શબ્દ છે એને એના સ્વરૂપે જ સમજવા પ્રયત્ન કરવો. તે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પ્રકૃતિ પુરુષ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હોવા અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે જ તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિ સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હોવા. સૃષ્ટિનો એટલે આપણે ભગવાનને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એમ કહીએ છીએ શાસ્ત્રની અંદર, કરું કરતા અકર્તા અન્યથા કરતા. ભગવાન કોઈના માધ્યમથી કાર્ય કરાવે, કોઈને પ્રેરીને કાર્ય કરાવે, કોઈમાં શક્તિ સંચાર કરીને કાર્ય કરાવે, પણ આ સમગ્ર જે કાર્યના નિયંતા, અને આપણે તમને ખ્યાલ ગઈકાલે વચનામૃત જે આપણે ગરડાનું બારમું આવ્યું એમાં ભગવાનનું જે સ્વરૂપ એમાં બતાવ્યું કે એની અંદર ભગવાનને સર્વના નિયંતા અને અંતર્યામીપણે એમનું એકાત્મપણું, એટલે કે સંસારના જગતના સૃષ્ટિની અંદર ભગવાનનું નિયંતાપણું એકાત્મપણું એ એમનું ઐશ્વર્યમાં બતાવેલું છે બારમાની અંદર. એટલે એ સ્વરૂપે ભગવાન આમાં બતાવ્યું કે વચનામૃતિમાં ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ તે પ્રકૃતિ પુરુષ, તે પોતાની બે શક્તિ, પોતાની એટલે ભગવાનની પોતાની બે શક્તિઓ તેને તેનું ગ્રહણ કરીને ભગવાને સ્વેચ્છાથી એ પોતાની શક્તિને જાગૃત કરી અને પોતે વિરાટ રૂપને ધારતા હોવા અને વિરાટ રૂપ જે એ ભગવાન, વિરાટ રૂપ જે એ ભગવાન એ તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે, બ્રહ્મકલ્પ એટલે તમને હું ગણતરી કરું આમ તો બહુ લાંબી છે પણ ટૂંકમાં કરું તો 432,000 વર્ષ, કેટલા 432,000 વર્ષનું કળિયુગ, એનાથી પમણો દ્વાપર્યુગ, એનાથી પમણો એટલે એક ગણો વધારે ત્રેતાયુગ, એનાથી એક ગણો વધારે સત્યુગ, એટલે ટોટલ જો 432,000નું કળિયુગ, 864,000નું દ્વાપર્યુગ, 12,96,000નું ત્રેતાયુગ અને 17,28,000 વર્ષનો સત્યુગ, અને આનું આ જ્યારે આ ચોકડી એક થાય, આ ટોટલ આનું વાગે એટલે એક મહાયુગ થાય, ચારે યુગની એક મહાયુગ, અને આવા 1,000 મહાયુગ થાય, આનું ટોટલ વાગે 43,20,000 વર્ષ થાય ત્યારે એક મહાયુગ થાય, અને એવા 1,000 મહાયુગ થાય ત્યારે એક કલ્પ થાય, બરાબર. એવો બ્રહ્મ નામનો જે કલ્પ એને વિશે ભગવાન આ સૃષ્ટિની રચના આમ કે રાતોરાત આમ કરતા ભગવાન નથી, મહારાજ બધું બહુ વિચારીને આનું આયોજન કરીને દરેકને યથાયોગ્ય શક્તિનો સંચાર કરીને મહારાજ કાર્ય કરે છે. એટલે એ રીતે મહારાજ કહ્યું પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિ સ્તંભ પર્યંત સમગ્ર જીવને સજાતા, બ્રહ્માદિ જે દેવો છે એનું મહારાજે સૌ પ્રથમ સર્જન કર્યું સજતા હોવા, અને પાદ્મકલ્પને વિશે એ બીજો કલ્પ, પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિ આદિકને સર્જતા હોવા, જે બ્રહ્માદિની સર્જન પહેલા કર્યું અને બ્રહ્માદિના માધ્યમે કરીને એટલે એમના મારફત એમના દ્વારા બ્રહ્માદિ રૂપે કરીને એટલે એના દ્વારા એમની અંદર શક્તિ રૂપે, એમની સંકલ્પ શક્તિ રૂપે, ઐશ્વર્ય શક્તિ રૂપે, એની અંદર ભગવાનની ઈચ્છા શક્તિ રૂપે પ્રવેશ કરી અને મહારાજે મરીચ્યાદિ મરીચ અત્રી શું પુલત્સ વશિષ્ઠ વગેરે જે સપ્ત ઋષિઓ થયા એની મહારાજે એનું બ્રહ્માદિના બ્રહ્મરૂપે રહીને એમની સૃષ્ટિની રચના કરતી, અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય પશુ પક્ષીઆદિ સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સર્જતા હોવા, અને પછી કશ્યપ અને દક્ષ રૂપે કરીને એટલે એમના માધ્યમથી એમની અંદર સંકલ્પ શક્તિ રૂપે સંચરીને અને ભગવાને આ સમગ્ર જે માનવ સૃષ્ટિ, દૈત્ય સૃષ્ટિ, દેવ સૃષ્ટિ અને પશુ પક્ષી આદિ જે પ્રકૃતિની જે સૃષ્ટિઓ છે તેને સ્થાવર જંગમ તમામ જે જીવ તેને સૃજતા હોવા, એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જે પાછો અહીંયા આગળ આવ્યું એવા જે શ્રીકૃષ્ણ, પ્રશ્ન શું હતો? દેહની અંદર એક છે જુદો, પણ મહારાજનો ઉત્તર આપણને જ્ઞાન આપે છે કે આ સંસારની અંદર સમજવું જરૂરી છે પણ આપણું લક્ષ્ય અહીંયા ક્યાંથી બાંધવું, એટલે મારે એવા જે ભગવાન, કારણ કે આ બધી શક્તિ કોની હતી ઉપર જે આપણે વર્ણન કરી ભગવાનની, એવા જે ભગવાન તે જ પોતે તે જ જે તે તે પ્રકૃતિ પુરુષ રૂપે કરીને જે પોતાની શક્તિ તેણે સહિત થતા જીવ જીવ પ્રત્યે અંતર્યામી રહ્યા છે. કોણ? તે જ ભગવાન, જેની આપણે ઉપર શક્તિઓનું વર્ણન કરી અને સૃષ્ટિની રચનાનો આપણે સાર લીધો. સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, બ્રહ્માંડની અંદર મહારાજે કેવી રીતે રચના કરી, તો એનું આપણે અહીંયા સાર લીધો કે પહેલા વિરાટ રૂપે, પહેલા પ્રકૃતિ પુરુષ રૂપે રહીને વિરાટ પુરુષ અને એની માધ્યમથી ભગવાને પછી બ્રહ્માદિ દેવોને, પછી દક્ષ આદિ દ્વારા સૃષ્ટિને દેવ જીવ દેવ અને મનુષ્ય દૈત્ય અને સ્થાવર જંગમ તમામ પદાર્થો એની ભગવાને નિરૂપણ કર્યું. એ જ ભગવાન અંતર્યામી સ્વરૂપે એટલે કે શક્તિ સ્વરૂપે દરેકની અંદર રહ્યા છે. અને જે જીવ જેવા કર્મ કર્યા છે તે જીવ દેહને તેવા દેહને પમાડે છે. ભગવાન એના નિયંતા છે, ભગવાન અંતર્યામી છે અને નિયંતા છે. અને નિયંતા હોવાને કારણે જેવું જીવાત્મા કર્મ કરે છે એવા એ દેહને પમાડે છે. મહારાજે સૃષ્ટિ કરી પછી એને રમતા મૂક્યા અને એ જીવ રમતા રમતા જે પોતે કર્મ કર્યા એટલે વ્યવહારની અંદર સમાજની અંદર જે પણ પોતાના જીવન કાળની અંદર જીવાત્માએ જેવા જેવા કર્મ કર્યા એવા કર્મને અનુરૂપ જીવાત્માએ એને દેહને પમાડ્યા અને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રદાન કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રદાને કરીને કર્યા છે અને કેટલાક ગુણ કર્મ તો તમો ગુણ પ્રદાને કરીને કર્યા છે. તે કર્મને અનુસાર એ જીવને ભગવાન જે તે ઉદ્વબીજ, ઉદ્વબીજ એટલે બીજથી ઉત્પન્ન થતા જે વૃક્ષ વેલી આદિ જે હોય છે, બીજથી જેની ઉત્પત્તિ બતાવી છે એવા ઉદ્ભવી જાતિ ના જે દેહ, જરાયુજ જાતિના દેહ એટલે મનુષ્ય, શરીરથી શરીરની ઉત્પત્તિ જેને થાય છે એવા જરાયુજ જાતિના દેહ, સ્વદેજ જાતિના દેહ એટલે માકડ ચાંચડ જે બેક્ટેરિયા જે આપણે કહીએ છીએ કે જે એ પોતાની રીતે જન્મતા હોય છે ને નાશ પામતા હોય છે એવા સ્વેદજ જાતિના જે દેહ, અને અંડજ જે ઈંડામાંથી થતા હોય છે એટલે પક્ષી છે કે સાપ છે આ બધા અંડજ જાતિના દેહ તેને પમાડે છે. અને સુખ દુઃખ રૂપે જે તે કર્મ ફળ તેને પમાડે છે. આ કોણ પમાડે છે? ભગવાન. પ્રશ્ન શું હતો? દેહ એક, અનેક દેહમાં જીવ એક કે અનેક? પણ મહારાજે ભગવાનનો મહિમા અહીંયા આગળ ઉત્તરની અંદર બતાવ્યો કે ભગવાનની મહારાજની સંકલ્પ શક્તિથી ભગવાનની જે પૂર્ણ જે મહારાજની જે શક્તિ એ પુરુષ અને પ્રકૃતિ રૂપે એનાથી વિરાટ અને એનાથી આગળ જે બ્રહ્મા આદિ જે કશ્યપ આદિ જે સપ્ત ઋષિઓ વગેરે મરીચાદિ ઋષિઓ અને એના દ્વારા કશ્યપ આદિ દ્વારા દક્ષ અને કશ્યપ દ્વારા દેવ દૈત્ય અને પશુ વગેરેની સૃષ્ટિની ભગવાને રચના કરી એટલે ભગવાનનો મહિમા અહીંયા સમજાયો. અને એમનો પ્રધાન પણ એ પછી જીવાત્મા કોઈએ સત્વગુણે પ્રધાન કર્મ કર્યા હોય, કોઈએ રજોગુણ પ્રધાન કર્મ કર્યા હોય, કોઈએ તમોગુણ પ્રધાન કર્મ કર્યા હોય, એ પોતાને કર્મને અનુસાર મહારાજ એને ફળ સ્વરૂપે એને સુખ દુઃખ રૂપે જે તે કર્મને ફળને પમાડે છે. ભગવાન એને જન્મ એ શરીરને ધારણ કરાવીને સુખ દુઃખ એને જીવનને પોતાના કર્મ પ્રમાણે ભગવાન પમાડે છે. ભગવાનને અહીંયા મહારાજ બતાવ્યું. અને તે જીવના કર્મ અનુસાર કરીને તે દેહ થકી બીજા દેહની સૂજે છે. હવે આપણો પ્રશ્નનો ઉત્તર આવ્યો. આગળનો જે મહિમા બતાવ્યો એ ભગવાનનો મહિમા સમજવા માટે, કે ભગવાનનો મહિમા સમજીને આ સૃષ્ટિની રચના ભગવાને કરી છે. કારણ કે સૃષ્ટિની રચના આપણા માટે મહત્વની નથી, આપણા માટે ભગવાનનું જ્ઞાન મહત્વનું છે. ભગવાનની આ બધી સૃષ્ટિ છે તો ભગવાનનો મહિમા જીવાત્માને સમજાય ને આ સમજવી જરૂરી છે. આપણને પ્રકૃતિની અંદરથી વિષયને પાછું ખેંચવું હોય, વૃત્તિઓને પાછી ખેંચવી હોય તો એનું જ્ઞાન જરૂરી છે. પણ એ જ્ઞાન આપણે ખેંચી વૃત્તિઓને જોડશું ક્યાં? તો ભગવાનનો મહિમા સમજાણો હશે તો જ આપણે એમાં મનને પૂરવી શકીશું. એટલે મહારાજે આટલું સમજાવ્યા પછી મહારાજ ઉત્તર કરે છે કે જીવે જે કર્મ કર્યા છે અને કર્મના અનુસાર કરીને તે થકી બીજા દેહને સૂજે છે. એટલે જીવથી જીવની સર્જન નથી બતાવ્યું, પણ શરીરથી શરીરનું સર્જન મહારાજે બતાવ્યું કે એ જીવ દેહ થકી બીજા દેહને સર્જે છે. એટલે એક શરીરથી બીજા શરીરની ઉત્પત્તિ થાય છે. કયા સ્વરૂપે? અંડજ, જરાયુજ, સ્વેદજ અને ઉદ્વબીજ. આ ચાર પ્રકારના બતાવ્યા ને પ્રકૃતિના જે ચાર પ્રકારના શરીર, બરાબર સમજાય છે? શરીરની ઉત્પત્તિના આ ચાર પ્રકાર બતાવ્યા. જે પણ શરીર આ સંસારમાં સૃષ્ટિમાં આપણે જોઈએ છીએ એ આ ચારની અંદર જ આવે, આનાથી પાંચમું હોઈ શકે નહીં. આ ચારની અંદર એને એના એનું મિશ્રણ થાય ત્યારે એનું એની અંદર થાય. તો ઉદ્વ બીજ, જરાયુ જ, સ્વેદજ અને અંડજ એ જે જાતિના જે એટલે પ્રકૃતિના જે દેહો છે તે કર્મને અનુસાર એક દેહ થકી બીજા દેહની ભગવાન ઉત્પત્તિ એને એવી શક્તિ આપે કે શરીરથી બીજા શરીરની પ્રકૃતિના સ્વરૂપે આમાંથી નિર્માણ થાય. અને જેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહ સૃજતા હતા, જેમ કશ્યપ અને જે દક્ષ પ્રજાપતિ આદિ જે એના માધ્યમથી જેમ આ સૃષ્ટિના જે અનેક શરીરો એને ભગવાને સર્જતા, તેમ એના એ ભગવાન અંતર્યામી કરીને અહીંયા શબ્દ લખ્યો એના એ ભગવાન, એટલે અહીંયા પાછા ભગવાન બીજા એવા નથી, એના એ જ ભગવાનની આપણે વાત કરીએ છીએ. એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીત હોય, એક શરીરથી બીજા શરીરની ઉત્પત્તિની જે રીત પ્રકૃતિએ નક્કી પ્રકૃતિમાં કરવામાં આવી છે એ આધીન રહીને, એટલે જેમ અંડજ બતાવ્યા તો ઈંડાની ઉત્પત્તિનું જે ક્રમ બતાવ્યો પ્રકૃતિની અંદર એ રીતે ઈંડાનું ઉત્પત્તિ થાય, વૃક્ષમાંથી વૃક્ષની એટલે બીજમાંથી જે વૃક્ષની ઉત્પત્તિ થાય તો બીજનો જે ક્રમ બતાવ્યો એને એ ક્રમને અનુસરીને જ એની ઉત્પત્તિ થાય. એટલે અને ભગવાન અંતર્યામી ભગવાન રહ્યા છે, એ અંતર્યામી રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીત હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, એટલે શરીરથી એ બીજા દેહની શરીરની ઉત્પત્તિ કરાવે છે. પણ તે જે જીવ થકી બીજા દેહની ઉત્પત્તિ ઉપજાવે દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી, અથવા તો જીવ એ બીજા દેહને ઉપજાવે છે અને દેહને ઉપજાવે છે અથવા તો જીવ અનેક રૂપે થાય છે એવું વાત સત્ય નથી. જીવ છે, જીવથી શરીરની ઉત્પત્તિ નથી. આપણે જો આપણે પહેલા શરીરને જોઈએ તો સ્થૂળ શરીર છે, તો સ્થૂળ શરીરથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય. ભલે આપણે જોઈએ છીએ બાળક જન્મે છે, થોડુંક સમજાવવા પ્રયત્ન કરું, બાળક જન્મે છે તો એક સાથે બે જન્મ થાય છે, એક શરીરનો જન્મ થાય છે ને એક આત્માને શરીર મળ્યું હોય છે, એટલે આત્માને જન્મ આપણને એક ભાવે દેખાય છે કારણ કે એક સાથે આપણે એને જોઈએ છીએ. પણ હકીકતમાં જે સૃષ્ટિની જે ક્રમ છે એનાથી તો જે શરીરને શક્તિ કેટલી આપી, જીવ શરીરનો ઉપયોગ કરી અને બીજા શરીરનું કારણ બની શકે છે. જીવ પ્રેરવા માટે જીવાત્મા સક્ષમ નથી, જીવાત્મા એનું બીજ. એટલે અહીંયા આગળ શબ્દ શું વાપર્યો કે દેહ થકી જેમ ઉપજાની રીત હોય, દેહ થકી જેમ ઉપજાની રીત હોય એટલે જે પ્રકૃતિની દેહ ઉપજાની જે રીત બતાવી એ રીતને અનુસરીને તમે જીવ છે દેહ દ્વારા કર્મ કરી અને બીજા દેહની ઉત્પત્તિ શરીરની પિંડની ઉત્પત્તિ કરી શકે છે, એમાં જીવ પૂરી શકતો નથી. આપણે જોઈએ છે, એક દ્રષ્ટાંત આપું, કદાચ કોઈને અન્યથા ન લેજો, પણ ઘણી વખત આપણે જોઈએ છે કે મૃત બાળક જન્મે છે, આપણે જોઈએ છે મૃત બાળક જન્મે છે. કેમ મૃત બાળક જન્મે? તમારા સામર્થ્યમાં હતું તો તમે તો શરીર, પણ શરીરનું નિર્માણ પ્રકૃતિના અનુરૂપ જે ઉપજાની રીત શરીરને બનવાની જે રીત હતી એને અનુરૂપ પ્રક્રિયા થઈ અને શરીર બન્યું, પણ એમાં જીવ ના એ આપણા શક્તિની એટલે જીવ આપણા કર્મના ફળથી એ થતું નથી. આપણે એટલે શરીરના માધ્યમથી કરે છે, શરીરથી શરીરની ઉત્પત્તિ, પણ જીવ શરીરની ઉત્પત્તિ કરે છે કેમ દેખાય છે? જીવ એક જીવાત્મા મૂળ જે જીવ શરીર છે એ શરીરનો ઉપયોગ કરી બીજા સૃષ્ટિનું નિર્માણ. એટલે જેમ વૃક્ષનું દ્રષ્ટાંત દીધું કે એક વૃક્ષની અંદર જીવ રહેલો છે અને એ ડાળખી કાપીને બીજે રોપીએ છીએ તો એ શરીરથી શરીર છૂટું પડ્યું પણ જીવ કપાણો નથી. એટલે મહારાજે કીધું કે પણ જે જીવ થકી બીજો દેહ તે ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી, અને તે જે જીવનો જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય, એટલે જેને સાથે પૂર્વનો કર્મ સંબંધ જીવાત્માને પ્રાપ્ત થયો હોય એ જે શરીર, એટલે એક જીવે શરીરનો ઉપયોગ કરી એક બીજા શરીરની ઉત્પત્તિનું કારણ બન્યું અને એ કારણ બનવા માટે જે જીવાત્માને આ કર્મ કરનાર જીવ સાથે કર્મ સંબંધ હતો એ જીવને બીજા શરીરની અંદર ભગવાને પ્રેર્યો. એટલે કોઈને પુત્ર તરીકે આપ્યા, કોઈને બેન તરીકે આપ્યા, કોઈને ભાઈ તરીકે આવ્યા, ના સંબંધ જગતના કોઈ મિત્ર તરીકે, આ બધા સર્જન સર્જાણા કેવી રીતે સંબંધ સર્જાણાવ્યો, કેવી રીતે આવ્યા ફરી સમજાવું કે એક જીવ શરીરનો ઉપયોગ કરે છે જે શરીરે ભગવાને આપ્યું છે એને, એનો ઉપયોગ કરી પ્રકૃતિનો જે ક્રમ જે બતાવ્યો આ ચાર પ્રકારના ઉદ્ભિજ જરાયુજ સ્વદેજ અને અંડજ એ ચાર પ્રકૃતિના ક્રમને અનુસાર બીજા શરીરના નિર્મિતિનું કારણ બને છે. જીવ પોતાના શરીરનો ઉપયોગ કરી બીજા શરીરની નિર્મિતિનું કારણ બને છે અને બીજું શરીર પ્રકૃતિના નિયમ અનુસાર નિર્માણ થાય છે. પણ એની અંદર જે જીવ આવે છે એ કોણ આવે છે? તો કે પોતાના પૂર્વના જે કર્મ સંબંધ, કર્મ સંબંધી ઉપજા જે છે, આ ઉપજા હોય એટલે જેનું લેણદેણ આપણે કહીએ છીએ ને લેણું, એવા જે જીવને ભગવાન એ સૃષ્ટિ દ્વારા, એ વ્યક્તિ દ્વારા જે શરીરની ઉત્પત્તિ થઈ એની અંદર એને પ્રેરે છે, એટલે એનો સંબંધ શરીરનો થાય છે. અને કર્મ સંબંધ પ્રાપ્ત હોય એ જીવને તે દ્વારા કરીને ઉપજાવે છે. એટલે લખાણ દેખાય શું આપણને કે જીવની ઉત્પત્તિ જીવે કરી, આ અને બાળક અમને જન્મ આવ્યો. પણ બાળકનો જન્મ એ કેવી રીતે થયો? તો ભગવાને પ્રશ્ન શું હતો? દેહ દેહ પ્રત્યે એક જીવ છે કે અનેક જીવ છે? મહારાજ એવો સંબંધ આમાં શાસ્ત્ર બતાવ્યો, અનેક જીવ છે, દેહ દેહ પ્રત્યે અનેક જીવ છે, એનો સાર એટલો જ નીકળ્યો. પણ મહારાજે એને કેવું ગૂંથ્યું, મહારાજે એવું ગૂંથ્યું કે એક અનેક જીવ કેવી રીતે આવ્યા એનું મહારાજે ઊંડાણ બતાવ્યું કે અનેક જીવ પોતાના જીવાત્માના પૂર્વના કર્મ સંબંધે યોગ્ય કરીને જે કર્મ સંબંધ બંધાણ હતો અને એટલા માટે જેની સાથે જેવો સંબંધ હતો એવા શરીરની પ્રાપ્તિ એને એવા જીવના શરીરના માધ્યમથી કરાવી અને બીજા જીવને અંદર પ્રવેશ કર્યો. પરંતુ જીવ દ્વારા જીવ થતો હોય છે અને તે જીવને તે દ્વારા એ કરીને ઉપજાવે છે, એટલે એ રીતે જીવાત્માને એ જીવની પ્રઉત્પત્તિનું કારણ દેખાડ્યું. અને બધાનું જો સરેરાશ જુઓ તો આ બધાનું કરતા એ ભગવાન પોતે સ્વયં છે અને અંતર્યામી સ્વરૂપે મહારાજ આ બધું કર્મ કરતા હોય છે, દરેકને ફળ આપવાનું. અને આનો દરેક જીવાત્માને સૃષ્ટિની રચનાનું એક ક્રમને આગળ વધારવાનું, અર્થાત કે ભગવાને જે આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે એ આપણા પૂર્વ કર્મને અનુસાર આપણને મળ્યો છે. આ જગતના જે સંબંધ બનાવના છે એ પણ પૂર્વ કર્મ સંબંધે યોગે કરીને બંધાણા છે. પણ આ બધાના કરતા હર્તા અને કર્મનું ફળ આપનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એને મૂકીને આપણે બીજે જગતના જો વિષયોમાં કે સંબંધોમાં કે બધે જો ભળીએ અને બંધાઈએ તો અહીંયા ને અહીંયા બંધન રહેવાનું થાય. એને જો મૂકીને ભગવાનની અંદર પ્રેમ કરીએ તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 13મું સહજાન સ્વયં મહારાજ.